તારીખ 4/2/1988 શ્રી પ્રયોજન સિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1.
ક્રાંતિ છે, પુણ્યને ધર્મ માન્યો છે અથવા પુણ્ય ભાવ થાય છે એમાં કંઈક આત્માનું હિત થાય છે, કંઈક થોડું કલ્યાણ થાય છે એવો એક ભ્રમ થાય છે, જીવને ભ્રમ પ્રવર્તે છે. અને જે હિતરૂપ ભાવ માને એમાં તો એને મમત્વ થાય કે એની મીઠાશ આવે એ સ્વાભાવિક છે. પુણ્યની મીઠાશ એ કષાયની મીઠાશ છે, એક પ્રકારે કષાય ભાવની મીઠાશ છે. અકષાય સ્વભાવમાં એમાં ખૂન છે. જેમ કોઈ બીજું સાથે મિત્રાચારી કરે એને કેવું સમજવું એના જેવું છે. પુણ્યની મીઠાશ એ આત્માના દુશ્મન સાથેના પ્રેમ છે, પ્રીતિ છે, એટલે આત્માનું એમાં ખૂન થાય છે. સ્વભાવને ઉત્પન્ન નહીં થવામાં મોટો અવરોધ અથવા મોટો પ્રતિબંધ. સરખા પણ છે મિથ્યાત્વ ભાવ તે કષાય ખાનું છે, એટલે એમાં અનેક પ્રાણીઓના પ્રાણ લેવામાં આવે છે. મિથ્યાત્વ ભાવમાં જીવ અનેક વાર ભાવમરણ અને દ્રવ્યમરણથી પોતાના પ્રાણ હિંસા કરે છે. એમાં એક સાથે અનેક પ્રાણીઓની હિંસા છે. તો અહીંયા જ્ઞાન દર્શન આનંદ આદિ પ્રાણમાં એક સાથે હિંસા થાય છે. ક્રમશઃ ભાવમરણ અને દ્રવ્યમરણ અનંત વાર થાય છે. પ્રાણીઓની સંખ્યા મર્યાદિત છે, મિથ્યાત્મને લઈને અનંત વાર મરણ થાય છે, અનંત વાર પ્રાણઘાત થાય છે પોતાનું. આની અંદર તો અનંત વાર ગયા, હિંસાના અપરાધથી એક વાર જાય અંદર, આમાં અનંત વાર. એટલે કષાય ખાનું છે એ ઉપમા પણ ખરેખર નાની પડે છે. કષાય ખાનું માંડે તો એક વાર નર્કમાં જાય, મિથ્યાત્વ સેવે તો અનંત વાર નર્કમાં જાય. તો કષાય ખાના અનંત કષાય ખાના જેટલું કેટલું નીકળે છે, એટલી ગંભીરતા છે. શું છે કે ચારિત્ર મૂળના દોષ છે એ એટલા બધા સ્થૂળ છે કે જીવને સામાન્ય માણસ પણ એ સમજી શકે છે કે આણે ખૂન કર્યું, આ જૂઠું બોલ્યો, આણે ચોરી કરી, અથવા દારૂ પીએ છે, આ શિકાર કરે છે બીજા પ્રાણીઓને, નિર્દોષ પ્રાણીઓને, હરણને કબૂતરને મારે છે, માછલા મારે છે. એ જે ચારિત્ર મૂળનો દોષ છે એ સ્થૂળ છે. જગતમાં પાપ તરીકે બહુ પ્રચલિત છે, પ્રચલિત ઘણો છે, એટલે લોકોને વિગતપણે એમ થાય આ બહુ મોટું પાપ, ઘણું પાપ, ઘણું પાપ, ઘણું પાપ. પણ મિથ્યાત્મનું પાપ તો એનાથી અનંત ગણું છે, એની બરાબર છે એમ નથી લેવું, એનાથી અનંત ગણું છે. કેમ કે એ પાપના ફળમાં નરક જશે, સપ્તવિષમના પાપના ફળમાં ક્યાં જશે, નરકમાં જશે. એક વાર નરકમાં જશે આ તો અનંત ગણું છે. ઠીક છે ને, તો પાણી ગળીને પીવાનું રાખશે. રાત્રિ ભોજનમાં પ્રશ્ન ઉપેન્દ્રિયાદિની ઈચ્છા થાય, પ્રશ્નની ઈચ્છા થાય. એવી રીતે ઈચ્છા માટેના તો ઘણી પ્રક્રિયા જોવામાં આવે. ઈ પાપ છે એ પાપ તરીકે સમજાય છે. વિદ્યાર્થીનું પાપ કેટલું મોટું છે એ સમજાતું નથી. અને પુણ્યની મીઠાશમાં એનું પોષણ કરે છે, એ પાપનું પોષણ કરે છે. એક બાજુથી શુભ ભાવ કરે છે, શુભ ભાવ કરીને વ્રતાદિના નિમિત્તે કહો, પૂજા ભક્તિના નિમિત્તે કહો, કોઈ પણ ક્રિયાના નિમિત્તે કહો, પણ પુણ્યની મીઠાશ વેદે છે, એ મીઠાશનું પોષણ કરે છે. કહેવાય કે એને આટલા ધર્મને ખાતર એને આમ કર્યું, ધર્મ પ્રાપ્ત કરવા એને આમ કર્યું, ધર્મ પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી, ધર્મ પ્રાપ્ત કરવા માટે દાન આપ્યું, મંદિર બંધાવ્યા, ફલાણું કર્યું, બધું ધર્મ પ્રાપ્ત કરવા માટે કર્યું. એની મીઠાશ વેદી શાસ્ત્રમાં જાણ, એની મીઠાશ વેદી જે બાહ્ય ભાવો છે અથવા આત્માને વિષય નહીં કરતા અને પરને વિષય કરતા જેટલા પરિણામ છે એમાં જેને મીઠાશ વેદી મમત્વ કર્યું એણે મીઠાશનું પોષણ કર્યું છે અને એને કસાયખાના માંડ્યા છે. એવું ભયંકર છે, મીઠાશની ભયંકરતા ઘણી છે. એના ઉપર લક્ષ મુખ્યપણે રહેવું જોઈએ. કોને મુખ્ય કરવું, કયા દોષને મુખ્ય કરવો, કયા દોષને ગૌણ કરવો, એ દોષના વિષયમાં પણ જો જીવને વિવેક ન હોય તો નિર્દોષ એવો સૂક્ષ્મ સ્વભાવ એનો વિવેક ક્યાંથી આવશે? એનો વિવેક એને આવી શકશે? પહેલું પ્રયોજન છે દર્શન મોહના નાશ પૂર્વક બહુભ્રમણને તોડવાનું, બહુભ્રમણને ટાળવાનું. આ પહેલું પ્રયોજન છે,
બરાબર.
અને મોક્ષનું ત્યાં મૂળ ઊભું થાય છે, મૂળમાંથી મોક્ષ અહીંયા ઊભો થાય છે. પહેલા તો ખરાબ વચનામૃતનું દૂધ ધારણ કરેલું છે, પછી બોલશું. પાંચ માતા નથી બોલનું પ્રાસ્તાવિક કથન એટલું છે, બોલ ઉદ્ધારણ કર્યા છે. પ્રયોજન શેમાં છે? પહેલું પ્રયોજન દર્શનનો નાશ કરવો, જેનાથી પરિભ્રમણનો નાશ
થાય.
દોષના અનંત પ્રકાર, કયો દોષ પહેલા ટાળવો, આ એક પ્રશ્ન છે. એનો આ સીધો ઉત્તર છે કે પહેલામાં પહેલા દર્શનનો ટાળવા ઉપર લક્ષ હોવું જોઈએ. એ સિવાયના દોષો ઉપર કાળવાના હિસાબે લક્ષણ ને વજન જાય. અને બીજી બાજુથી દર્શનનો છે દ્રઢ થતો જાય, દર્શનની શક્તિ વધારે પ્રબળ થતી જાય, તો એને માર્ગ ઉપર આવવામાં એ ઉપટી તકલીફ ઊભી થાય, મોટો અવરોધ ઉભો થાય.
બરોબર.
એમ વિચાર કરે કે મેં તો આટલા વર્ષ સુધી આટલી આટલી ક્રિયાઓ કરી, એમ કે ધર્મ કર્યો આટલો આટલો, કેમ મને હજી માર્ગ નથી મળ્યો, આટલા શાસ્ત્રો વાંચ્યા, આટલા આ કર્યું તે કર્યું. ખરેખર એ બધું કરતા દર્શન બહુ તીવ્ર કર્યો છે, શુદ્ધ ભાવની મીઠાશમાં, એ વાત એને પોતાને જ ખબર નથી પડતી. ખરેખર આ તો દર્શનનો અવરોધ તો વધારે ઊભો કર્યો છે, માર્ગ ક્યાંથી મળે, હલો જે પરમાણુ ઉત્સાહનો બોલ છે એનાથી તાત્પર્ય નીકળે છે. સાત વસંગનું કોઈ પાપ જોઈએ તો ભળકે, રૂપીએ છે, શિકાર કરે છે, જુગાર રમે છે, રૂઢિગત પણે પણ એને એટલું બધું મૂલ્ય દેવાઈ ગયું છે. એથી અનંત ગુણો દોષ છે એની કોઈ ચર્ચા નહીં, એની કોઈ વાર્તા નહીં, એને ટાળવા માટેની કોઈ છણાવટ નહીં. આ પરિસ્થિતિ ઉપર ગુરુદેવ જેનો હાઈલાઈટ આપે ને એના જેવો આ બોલ છે. જગતમાં મોટા મોટા દોષ કહેવાય છે, સપ્તવ્યસન વાળા ધાર્મિક લાગણી વાળો સમાજ એનાથી ભડકે છે, એને તો પેલા દર્શન ઉપર કેન્દ્રિત થવું જોઈએ કે આ બધા દોષનો બાપ તો આ છે, તમામ દોષનો જનક તો છે એ દર્શનનો છે. સપ્ત વ્યસનમાં તો દારૂ પીવામાં સુખ માન્યું, એને એક પરમાણુમાં જેને સુખ માન્યું છે એ દારૂના પરમાણુમાં સુખ જીવે છે. અન્ય પરમાણુમાં આત્માને છોડીને એક પરમાણુમાં સુખ જોવે છે તો એ દારૂ પીવાનો, જે પરમાણુમાં જ સુખ નથી જોતો એને તો કોઈ વાત રહેતી નથી. આજે ને તો દારૂ પીવાનું, આજે કતલખાનું નથી શરૂ કર્યું, કાલે કતલખાનું શરૂ કરવાનું છે. મનની મીઠાશ વેચશે, ફળની મીઠાશ છે, એના માટે કતલખાનું શરૂ કરશે.
સીધે સીધો આવો ઉપદેશ છે કે આ પરિવર્તન કેમ થઈ છે, આખો ગુલાટ મારી નાખે
છે. મિથ્યા અભિપ્રાય ને અજ્ઞાન પણ અનાદિનું પ્રવર્તે છે જગતમાં, નવી વસ્તુ તો નથી. જેમ સન્માર્ગ ને સત અભિપ્રાય અનાદિથી છે, એમ અજ્ઞાનની મિથ્યાત્વ પણ જગતમાં અનાદિથી છે. કોઈ કાળમાં વિશેષ પ્રચાર એનો હોય છે તો કોઈ કાળમાં વિશેષ પ્રચાર એનો હોય છે, એમ જુદા જુદા કાળમાં પ્રચારનો અનાદિક પણ થાય છે. આ તો પોતાનું ધ્યાન ખેંચવા જેવો એ વિષય છે. દર્શનનો નાશ થવા માટે અથવા ન વધે માટે પોતે એ વિષયની અંદર તૈયાર થયો છે કે નહીં, નહીતર આ પરિસ્થિતિ ઊભી છે, કસાઈ ખાનાની પરિસ્થિતિ ઊભી છે. આજે ભલે એને સ્વીકાર ન થાય કે ના ના કાંઈ આવી ધર્મની લાગણીવાળા કાંઈ કતલખાના માનતા હશે, પણ એને ગર્ભ એના ગર્ભમાં કસલ કતલખાના જ માંડ્યા છે. એનો જે મિથ્યા અભિપ્રાય અને મિથ્યાત્વનું પોષણ એમાં જ્ઞાની પુરુષ કતલખાનું મંડાયેલું જોવે છે, પાયો નાખે છે, એવું કઈ કરતા. વિસ્તાર છે કેવી રીતે આ દોષ થઈ જાય છે એનો તો આપણે વિસ્તાર કરીએ, ક્યાં ક્યાં થાય, કેવી રીતે થાય, એ વિસ્તાર વિષય છે. છુપો ચોર છે અને પોતાને એ વિષયની અંદર એની વિચારણા ચાલી નથી, એ દ્રષ્ટિકોણથી એની વિચારણા ચાલી નથી. ખરી વાત એ છે કે આ દર્શનો છે એ મોટામાં મોટો દુશ્મન છે. માટે જ્યાં પણ સત્પ્રરૂપણા છે, સત્શાસ્ત્ર છે, ત્યાં આ વિષય ઉપર કેવી રીતે વિષય ચાલે છે એના ઉપર એને પોતાનું ધ્યાન ખેંચ્યું નથી. પોતે એની ગંભીરતા સમજી, વિષયની ગંભીરતા સમજીને મિત્ર ગુરુદેવશ્રીએ તો લગભગ સમ્યક દર્શન અને મિથ્યાત્મના વિષય ઉપર જ 45-45 વર્ષ સુધી પ્રવચનો આપ્યા છે અને અનેક પડખાથી વિષયને ખોલ્યો છે. પોતાનું ધ્યાન ન જાય તો શું થાય? ગુરુ એ મહાવરાથી છે, એને આનો મહાવરો છે. હું એમ કે ભાઈ ત્યાગ કરો તમે, આટલો ફટનારાનો ત્યાગ કરશો, આ તમે પ્રતિજ્ઞા લઈ લો આમ કરવાનું. ભગવાનના દર્શન કર્યા પહેલા પાણી નહીં પીવાનું. થોડુંક પરિણામમાં બળ હોય, માનસિક બળ થોડુંક હોય, થોડા મનોબળમાં એ કામ થાય છે, એ જાતની એને ટેવ પડી ગઈ છે. એટલે સહેલું છે એવું અનેક વાર કર્યું છે અને એ વિષયની અંદર એને પહેલેથી પૂર્વગ્રહ પણ એવો છે કે આમ આ સહેલાઈથી આ કરી શકાય, એટલું અઘરું પડે છે. અજાણ્યો વિષય છે થોડો એટલે અઘરો લાગે છે, એમ કંઈ ખરેખર અઘરો નથી. એમાં તો હઠ પણ કરવી પડે છે, ત્યાગાદીના પરિણામમાં તો હઠ પણ કરવી પડે છે અને એમ સમજો કે વેદના આદિ પણ વેદવી પડે છે. આમાં એવું નથી, એના કરતાં સરળ સુગમ છે માર્ગ, પણ રસ્તે ચડવું જોઈએ અને એની પ્રેક્ટિસ ચાલતી. સંસારની પરંપરા, જન્મ મરણની પરંપરાનું કારણ દર્શન ગાંઠ છે, એમાંથી ભાવ ઉત્પન્ન થાય છે, ભાવ ઉગે છે એમાંથી, બીજું કોઈ કારણ નથી. દર્શનમાં કપાઈ ગયો એને ભાવભ્રમમાં કપાઈ ગયો, સીધે સીધી વાત. આટલી ચોખ્ખી વાત જૈન દર્શન સિવાય છે, દર્શનનો વિષય ક્યાં છે? શ્રદ્ધા નામના શબ્દનો પ્રયોગ છે, જ્યાં ત્યાં તો ઈશ્વર કરતા પણ કોઈને કોઈ સંપ્રદાયના ઈષ્ટ દેવ હોય છે, એને દેવ તરીકે સ્વીકારવા એનું નામ શ્રદ્ધા. આ સિવાય બીજું કઈ અહીંયા જૈન સંપ્રદાયમાં પણ ભોગ સંજ્ઞામાં તો એમ જ છે, દેવગુરુ શાસ્ત્ર ને શ્રદ્ધા, તે શ્રદ્ધા દર્શનનો વિષય સ્ત્રુતમાં છે, દ્રવ સ્ત્રુતની અંદર એ વિષય બરાબર છે. બીજા નામ સ્મૃતમાં આવી ગયું છે, નથી આત્મસ્મૃતમાં આવ્યું છે. એટલો મોટો તફાવત છે. નિત્યાત્માની ધ્વન કરતા ભાસવી જોઈએ, ભાસવી જોઈએ. નાથ સાતમી તમતમ પ્રભા નરકની વેદના મળી હોત તો તે હું સંમત કરત, પણ જગતની મુનિની સંમત થતી નથી. જગતમાં જે વ્યાનો થાય છે આ ઠીક છે અને આ અઠીક છે, મિથ્યાતા થાય છે. આ સારું ને આ ખરાબ, ઇષ્ટ અનિષ્ટ દર્શન મૂર્તિ વિજય છે. સાતમી છેલ્લી નરક, મોટામાં મોટું પાપ કર્યું હોય ત્યારે સાતમી નરકે જાય, એનાથી મોટું પાપ આ છે એમ કેવું છે. મને કોઈ અભિપ્રાય મારો પૂછે કે તમને દર્શન ન હોય અને સ્વર્ગના ભાવો મળે, એને પસંદ કરો દર્શન મોહ સહિત કે નારકીને પસંદ કરો દર્શન મોહ વગર? સમ્યક્ત્વ સહિતનો નરકવાસ પણ ભલો છે, મિથ્યાત્વ સહિતનો સ્વર્ગવાસ પણ દૂરો છે એમ કે. એમાં તો થોડીક અનુકૂળતા થાય તો મરખાય, થોડીક પ્રતિકૂળતા થાય તો ખેડાય. આત્મી નાકી વેદના છે એ ભલે પ્રસન્નો નથી. પોતાની ભયંકરતા પાસે છે, સાતમી નાટ્ય કરતા પણ વધારે ભયંકર છે. દિવસને વર્ષ સાતમી નાટ્યમાં જાય ને ભોગવાઈ જાય, પાપ ત્યાંથી છૂટે. દર્શનોમાં તો એની ગાંઠ પડી છે, હાથમાં નાખીને આનંદ ભોગ કરશે એ પરિસ્થિતિ ઉભી રહેવાની. ભલે જીવને નથી અનુભવમાં આવતી, પણ એ તો જીવને એના ફળમાં કેટલું દુઃખ થશે એ સમજાવવા માટે એક સરખામણી કરાવી. સૌથી વધારે વેદના સાતમી નારકીની છે કે જે સાંભળીને ત્રાસ થાય. હૃદયને તો શું થાય એ તો સર્વ મેદાને છે, સાંભળતા ત્રાસ થાય. જીવને જેનાથી બી એવી વાત બતાવવામાં આવે છે, બીજું બધું ચલાવેલી માણસ નથી કરતા. એ કપડું ફાટેલું હોય તો ઠીકડું મારીને માણસ પહેરે, પણ ભૂખનું દુઃખ મોટું છે કેમ કે વેદના છે, સુધાની વેદના છે એમ. રોગાની રોગાદીની વેદના ને આ બધી તો આમાં તો ઘણી વેદના છે ચારે બાજુની. એકલું વેદનાનો જ ભંડાર છે સાતમી નારકીનો, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અસાતા વેદની છે. તો એનાથી જીવ વેદનાથી પરિચિત છે એટલે એને સમજાવે છે. એમ એમ કંઈ વેદના અમારે નથી થતી, એમ તો પુણ્યમાં મીઠાશ માને છે, તો એમાં તો એને ક્યાં વેદના છે? મને તો સારું લાગ્યું, મીઠાશ લાગી ત્યાં શું થયું? મેં કહ્યું મેં કેટલું દાન કર્યું, કેવા કેવા વ્રત પાડ્યા, કેવી સરસ મજાની ભાવથી ભક્તિ કરી, શુભ ભાવમાં મીઠાશ આવે છે, એમાં ત્યાં વેદના નથી. પણ એ જે મિથ્યાત્વ ઘૂંચ્યું એ શુભમાં નહીં ટકી શકે. શુભના ફળ જ્યાં આવશે એટલે એટલા રસથી તીવ્ર પાપમાં જશે, એકેન્દ્રને નિગુદમાં જતા વાર લાગશે. જે વેદનાથી બીએ છે એનું દ્રષ્ટાંત આપ્યું છે. એટલે એમ કે પસંદ કરવાની વાત આવે, સંમત કરત એમ લીધું ને, બે સંમત કરત, સંમત કરત પસંદ કરવાની વાત આવે કે દર્શનનું જોઈએ કે સાતમી નારકી જોઈએ, બેમાંથી એક તમારે પસંદ કરવાનું છે. શ્રીમદજી કહે છે કે સાતમી નારકી પસંદ કરો, દર્શનનો પસંદ ન કરો. કેમ? અનંતવાર સાતમી નારકી જઈશ, દર્શનોને પસંદ કરતા અનંતવાર. માટે દર્શનો વગરની સાતમી નારકી મને મંજૂર છે એમ કહે. અબજો અબજો અસંખ્ય અબજ વરસ, ચૈત્રી સાગર એટલે અસંખ્ય અબજ વરસ. એક એક સાગરમાં કેટલા પલ્યુગો છે, એક એક પલ્યુગોમાં કેટલા વરસ છે, બહુ લાંબો કાળ છે. અને એક ક્ષણ પણ સાતા નથી, એક ક્ષણની સાતા નથી. એવું ભયંકર દુઃખ છે તો પણ દર્શનનું વર્ષ એની અસર નથી થઈ. દર્શનનો પ્રભાવ કેટલો છે, પરિભ્રમણ કરતાં કરતાં અધોગતિમાં જતા જે સાતમી નારકી સુધી રહ્યો જાય છે. કોઈ નિર્દોષતા, પરિપૂર્ણ નિર્દોષતાનો જે આપણો માર્ગ છે ને ઉપાય છે, એ માર્ગે ચડવા માટે અને આમાંથી બચવા માટે જે તુલનાત્મક વિચાર આવીને એની કિંમત થવી જોઈએ, એ નહીં થવાનું કારણ દર્શનનું છે. કેટલો પ્રભાવ છે દર્શનનો, આવી ચોખ્ખી વાત છે. સુખ દુઃખ સંબંધીની આટલી ચોખ્ખી વાત છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહે એવો એક માર્ગ છે, અને નહીતર વારંવાર નરક નિગોદમાં જાય એવો માર્ગ છે. બે જ માર્ગ છે, કાં સંસાર માર્ગ ને કાં મોક્ષ માર્ગ. આટલું બધું ચોખ્ખું છે છતાં દર્શન મોહનો પ્રભાવ એવો છે કે એની અસર પણ એને ન થાય. આમ તો આત્માનો જે સ્વભાવ છે, સ્વભાવમાં સ્વભાવ સામર્થ્ય અનંતુ છે. કેટલું સામર્થ છે આત્મ સ્વભાવમાં? અનંતુ છે, એક જ ગુણનું અનંતુ સામર્થ છે. અને એક સામર્થ્યની દ્રષ્ટિએ જુઓ તો એકલા સામર્થ્યનો જ પિંડ આત્મા છે. બુદ્ધિ શક્તિને દબાવીને બેઠો છે, અનંત શક્તિઓના સામર્થ્યને દબાવીને બેઠો છે. માનસોનો દુશ્મન નથી એમ કે પોતાની શક્તિને સંભાળતો નથી. કોઈ એમ તર્ક કરી શકે ને કે તર્ક એને ક્યાં ક્યાં નડે છે અને કેવી રીતે નડતો મટે
એ
વિશે અહીંયા પ્રયોજન છે. ખરેખર કહીએ તો મિથ્યાત્મના મૂળમાં જ ઘા કર્યા છે. મિથ્યાત્મનું આમ તો મૂળ છે આખા સંસારનું, પણ એ મૂળમાં જ ઘા કર્યા છે. એમ છે ખરેખર છેલ્લા સૈકાઓ જુઓ, દસકાઓ જુઓ, વર્ષના દર્શનો ઉપરનું આત્મસ્પષ્ટીકરણ કંઈ નથી. ગુરુદેવના પ્રવચનોમાં જે વિષય આવ્યો છે એક ધારો એવો કંઈ નથી. એ પહેલાં તો શું છે કે એટલી બધી યોગ્યતાવાળા જીવો હતા કે સૂત્રોથી સમજી જતા, એ ક્ષમતા તો ગઈ ઉતરતા કાળને લીધે. જીવોની યોગ્યતાનો સ્તર નીચે ને નીચે આવતો ગયો, એટલે જે સૂત્રમાં સમજતા હતા માત્ર ધારણા મુખપાઠે જ્ઞાન થઈ જતું હતું, એ બધું તો ચાલ્યું ગયું. અત્યારે તો કોઈ સિદ્ધું પરમાગમમાંથી કાઢીને અનિત કરી લઈએ એ તો પરિસ્થિતિ જ દેખાતી નથી. હજી તો પ્રવચનો એના ઉપરનું સ્પષ્ટીકરણ પ્રવચનોને સમજવો કઠિન પડશે, સૂત્રોને તો ક્યાંથી સમજે. સૂત્ર ઉપર કરેલું પ્રવચન ન સમજી શકે તો સૂત્રને તો ક્યાંથી સમજે. આ પરિસ્થિતિ વર્તમાન ધાર્મિક સંપ્રદાયમાં રહેલા જીવનની છે. આમાં પોતાને રસ્તો કાઢી લેવાનો છે.
બરોબર,
જનરલ વાત એટલી છે,
પોતાનો
રસ્તો કાઢી લેવાનો. પરમાનંદ સાહેબના બીજા ગુરુમાં પણ ઈચ્છાકૃષ્ણની વાત ખરીને લીધી છે. ત્રણેયમાં એ જ વાત છે, કેમ કે વધુ વધુ તો મોટા મોટી વાત કરે છે, જુદા જુદા ભેદ પાડીને વાત કરે છે, ભેદ પ્રભેદથી, એટલે વિષય વધારે સ્પષ્ટ થાય. મીઠાશ વેદવામાં પર સત્તા વાળા તત્વોનો ગ્રહવાનો અભિમાન, અમે તો આટલો ખર્ચ કર્યો પૂજામાં, એમને ખાલી પૂજા નથી બોલ્યા, અર્ઘ બરાબર ચડાવ્યો છે. ઘણા અર્ઘ ન ચડાવે તો ખામી રહી ગઈ. પર સત્તા વાળા તત્વોને ગ્રહવાનું અભિમાન, અને પર સત્તા વાળા તત્વોને ત્યાગવાનું અભિમાન, અમે આટલું છોડ્યું, આટલો ખર્ચ કર્યો, આટલું છોડ્યું, આટલો ત્યાગ કર્યો, એ પણ મિથ્યાત્મ, એ અભિમાન જ મિથ્યાત્મ છે. એમાં દર્શનનું સારી રીતે દ્રઢ થાય છે, દર્શનનું વૃદ્ધિગત થાય છે. એવા પરિણામ જે પાપ સાત વ્યસન કરતા પણ મોટું પાપ છે. એટલે સંક્ષિપ્તમાં એ વાત વિચારી લેવી જોઈએ કે ગમે તે શુભ પરિણામ થાય, આત્માર્થે આત્મહિતને માટે એનું કોઈ મૂલ્ય નથી. આ વાતને ગાંઠ મારીને બેસી જવું જોઈએ. એટલે એમાં બીજી કોઈ ગડમથલ ઉભી ન થાય કે આ ઠીક થયું ને ઠીક થયું, આટલું તો થયું તેટલું તો થયું.
બરાબર,
એનું કોઈ મૂલ્ય જ નથી. આ માર્ગમાં શુભ ભાવનું કોઈ મૂલ્ય નથી. શુભ રાગ છે એ જ રાગ છે, અને મીઠાશ લેવા જતા મિથ્યાત્મનું ભયંકર સેવન થઈ જશે. આ એક સ્થાન છે, લાલ બત્તી છે, અહીંથી લપસવું નથી, મિત્ર ખાઈ ઊંડી છે.
બરોબર,
કોઈ જગ્યાએથી લપસતા ઊંડી ખાઈ ના પડે એના જેવું. ખ્યાલ કરે એને, ન કરે તો ખ્યાલ કરવાનો ગાડી પોતે કરે
છે. ચોખ્ખો
એટલે
ચોખ્ખું
કરીને શું ઉપાદેતા થોડી કરવી છે ત્યાં પર. ખરેખર તો ઉપાદે પોતાનો થવો જ છે, તો નિમિત્ત માત્ર છે. સમાગમ તો નિમિત્ત માત્ર છે, તે પણ ક્યારે કે પોતે સવળું ગ્રહણ કરે ત્યારે, અવળું ગ્રહણ કરે તો નહીં. રવિવારે ચર્ચામાં એવા નીકળી છે કે દેવ ગુરુ શાસ્ત્રમાં પ્રત્યે સમર્પણતા, શરણાગતિ, શરણાગતિ પ્રશ્ન તારે રોહિત શબ્દ વાગી રહ્યો. દેવગુરુ શાસ્ત્રની તો શરણાગતિ સ્વીકારી જ લેવી જોઈએ આ માર્ગમાં. તો બેનશ્રી એ વાતમાં સુધારો કર્યો કે આત્માના લક્ષ્ય એ વાત છે, એ વાત વચ્ચે નાખી કે નહીં તો શું કે એકાંત કરીને શુભ ભાવમાં ચાલ્યો જાય છે. કોઈ માણસ લાખો કરોડોની દોલત છે એનું સમર્પણ કરી નાખે છે, મારે કાંઈ ના જોઈએ, આ વાપરી નાખો, મારે દીક્ષા લઈ જોઈએ. કરેક્ટ ને કરેક્ટ, મારી બધી સંપત્તિ વાપરી નાખો, બિનમંદિરો બનાવો, જેમાં જેમાં દેવગુરુ શાસ્ત્રમાં જ્યાં જરૂર હોય ત્યાં છૂટથી વાપરી નાખો આ સંપત્તિ, મારે દીક્ષા લઈ. એને સમર્પણ તો પૂરું કરી દીધું, પણ એને એમાં આત્મલક્ષ કેટલું છે આ મુદ્દાના. એના એકાંતમાં શું રાજના ફળમાં પુણ્ય બંધાશે? મેં ત્યાગ્યું એમ પરસત્તાવાળા તત્વને ત્યાગવાનું અભિમાન આવ્યા વિના સાતવી સંકરતા મોટો, આટલો બધો ત્યાગ કર્યો ને સાતવી સંકરતા મોટો પાપ કે હા, આ છુપાયેલો દુશ્મન છે. એટલે જુદા જુદા પડખેથી ચર્ચાની એરણ ઉપર વાતને ટીપે છે બરાબર. સાતુસંગ કરતા મોટું પાપ વારંવાર કે છે, જુદા જુદા પડખેથી એ વાતને એરણ ઉપર લે છે. સાત તત્વની વિપરીત માન્યતા મહાન ભાવ છે. જીવમાં જીવ જાણે છે એવું ગુરુ એ તો વ્યાખ્યા કરે છે, પણ દેહમાં આત્મબુદ્ધિ થાય છે તો અજીવમાં જીવ જાણે છે. કોઈ પણ સ્વાદમાં ઠીક પણ લાગે છે તો અજીવમાં જીવ ગણું માને છે. મને ગળું લાગ્યું જીવમાં અજીવ ગણું માને, એટલે ગૌતમનો સ્વાદ તો અજીવ છે, તને ક્યાંથી લાગ્યું કે જીવમાં અજીવ ગણું માન્યું, ક્યાંથી લાગ્યું? જીવને જીવ માને છે તો ક્યાં પ્રશ્ન છે? જીવને અજીવ માને છે, અજીવને જીવ માને છે.
સ્વીકાર
થતો હોય નહીતર હોય નહી. કલ્પના થાય ગમે તે સારાપણાની, ઠીકપણાની કે અઠીકપણાની કલ્પના થાય, ચીજ કોઈ ઠીક અઠીક છે નહીં, કોઈ ચીજ
પ્રતિક છે.
પોતાને વ્યામો થયો કે આ ઠીક છે, કામ વ્યામો થયો કે આ ઠીક, લાડવો સારો છે, પછી કે નહીં હવે સારો નથી, સંપી થાય એવો છે, ક્યાંથી થઈ ગયો એનું બે વખતે એને કલ્પના કરી છે. હા તત્વો નહીં વિપરીત, સારો મહિનો એ જ તત્વો ની વિપરીત માને, પરંતુ સારું ખરાબ છે જ નહીં. સારો મહિનો એટલે ઉપાદે નહીં, સારું માને એટલે ઉપાદે આવી ગયો. નવ તત્વો ને અવિપરીત માન્યતામાં તો હે ઉપાદે નો વિવેક છે. મારું સ્વરૂપ મને ઉપાદે નથી બધું એમ છે. પોતાથી બધા ભિન્ન પણ ભિન્ન પણ છે, એ ખાસ નથી વિશે એને તો અભિન્નતા એને સમજવી જોઈએ. નહીતર સ્થૂળ પૂર્ણ પાપમાં ભૂલ ન કરે અને સૂક્ષ્મમાં ભૂલ કરે, જેમ કે ત્યાગ કરે છે મિથ્યાગ સહિતના, તો રૂઢિગતપણે એને પુણ્યભાવ કહેવાય છે. સમર્પણ કર્યું માટે પુણ્યભાવ છે. પણ મિથ્યાત્વનો રસ ઘણો પડ્યો તો એ શુભ નથી રહેતો. પણ જગતમાં ચારિત્ર મોહની ગણતરી છે, દર્શન મોહની ગણતરી નથી, એટલે ખરેખર એ શુભ નથી. મિથ્યાત્વ સહિતમાં તો મોટું અશુભ છે, પણ મોટું અશુભ દેખાતું નથી એટલે રૂઢિગતપણે એને શુભ કહેવાય. શુભનું ફળ આવે છે અને અશુભ મિથ્યાત્મ ફળ તો આવે જ છે. મિથ્યાત્મ નિષ્ફળ થયું છે, ગણતરી અપ્રસિદ્ધ છે, પ્રસિદ્ધ નથી. પેલી ગણતરી પ્રસિદ્ધ છે, સ્વર્ગમાં ગયો, શિઠાઈ મળી, રાજા મળી, રાજા થયો, બધી અનુકૂળતાઓ સંયોગ નથી ગઈ. મિથ્યાત્મ મરી ગયો અને આત્માના પ્રાણનો ઘાત કર્યો, વિશેષ થઈ જાય ને. પાપ સારું નથી ને પુણ્ય સારું છે, એ તત્વ નિષ્ફળ છે. ખરેખર તો બે એક જ જનતાના દીકરા છે. એક બ્રાહ્મણ ને ત્યાં ઉછર્યો છે, એક ચાંડાળ ને ત્યાં ઉછર્યો છે, છે બે ચાંડાળ. પુણ્ય પાપ અધિકારના દ્રષ્ટાંત છે, પણ કુંડાચાર દેવા પુણ્ય પાપને સમજાવવા આ દ્રષ્ટાંત લીધો. ચાંડાળના દીકરા છે, એક એના બાપના ઘરે રહ્યો ઉઠ્યો છે, એક બ્રાહ્મણના ઘરે ગયો છે, ત્યાં પૂજા પાઠ ને ગુરુ હું કરે, સવાર બપોર સાંજ સંધ્યા કરે છે. લોકો સંધ્યા બ્રાહ્મણમાં કરે ને જમણ પહેરે છે, બધું દારૂ પીએ છે, દારૂ પીતો નથી, એવી બધી વાતો. બે માટે જુદી 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 એવી તો એક સારું છે ને એક ખરાબ છે, એ વાતો ઉપર ધ્યાન થાય. એક સારું છે ને એક ખરાબ, આ સારો છે. બહુ બ્રોડ લાઈન છે, સાત તત્વો ના વિપર્યાસમાં તો ઘણી વિશાળતા છે. સંવર્ણિત તત્વોમાં તો સુક્ષ્મતા છે, કેટલી એક સમય નું પર્યાય છે. પરમાર્થ છે એનાથી ભિન્ન છે તે શુદ્ધ છે. આડત્રીસમી ગાથા મળી રહી છે. મૂળ તત્વમાં મોક્ષ તત્વથી પણ પરમાર્થ ભિન્ન છે માટે શુદ્ધ છે. એક શુદ્ધ સદાવૃત્તિ જ્ઞાન દર્શન શુદ્ધની વ્યાખ્યા કરે છે. નવ તત્વથી ભિન્ન લીધું છે. उन सारा प्रवचनों के लिए नाम विषय कह जाता है। नवे तत्वों क्या पर विपर्यास पर्याय बुद्धि छूटी जाए, स्वभाव बुद्धि थाय, स्वभाव दृष्टि थाय, क्यारे मिथ्या तो छूटे, क्यारे परिभ्रमण कपाई खरी बात जीवजी में जैसे तो गोटाळो मोक्ष में समझने जाओ तो थे ज नहीं थे एना गोटाळो क्या उभो करो जो पर्याय जो उत्पन्न थे थी एम गोटाळो शू थे चालू पर्याय छे પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ અને આનંદ એ પાપમાં એને ઉપા દેતા છે। આ ચીજ મને બહુ ભાવે, બહુ સરસ છે, આ મને બહુ ભાવે એ પાપ પરિણામની ઉપા દેતા કરતા છે। પુણ્ય પરિણામ ઉપા દે છે તો એક બાજુ રહે, પાપ પરિણામની ઉપા દેતા આવે પ્રયાસ કરેલો। અધોગતિમાં જવું છે સમજીને કઈ જાય છે એવું નથી, પણ ડગલે ને પગલે એના પરિણામ એવા થાય છે અધોગતિમાં ચાલ્યો જાય। અને બહુ ભાગ નીચેની ગતિમાં કાળ વ્યતીત થાય છે, ક્યારેક બુદ્ધિપૂર્વક વળી કોઈ કસાયની મંતામાં ઉપર આવ્યો તો વળી પાછો ધકે લાગે ત્યાં ચાલ્યો જાય છે, જરાક કાંઠે આવે તો વળી પાછો ધકે લઈને મત દરિયે સંસાર આ પરિસ્થિતિ બચવા માટે બધી વાત છે એ પરિસ્થિતિ માટે બચવા માટેની આ બધી વાતો છે। બચવાનું ખરેખર અંદરથી ભાવ થયો હોય પત્તો લાગી જાય એવું છે। ચર્ચા લેવી એના ઉપર વાંચનમાં તમે ચાલુ શાસ્ત્ર ને ડ્રોપ કરવો પડે એ બરાબર
નહીં,
ગુરુવારે ગુરુવારે લઈએ તો લિંક ના જળવાઈ રહે, પણ ચર્ચા લીધી હોય તો પછી શું છે કે ચાલુ વાંચનમાં પણ સંબંધિત વિષય હોય તો એ ચર્ચા પાછી ચાલે ખરી, એટલે વાંચનના બદલે ચર્ચાના રૂપમાં ભલે ક્રમશઃ થોડાક બહુ તારવીને મૂક્યા છે વિષયને અનુરૂપ, પછી પાંચમા પાનાથી શરૂ થાય છે લેખનો વિષય છે એકડો કયો છે ત્યાંથી શરૂ થાય છે। એટલે એના ઉપરની જે ચર્ચા છે એ ક્રમથી ચર્ચા જ લેવી, એક બે ત્રણ એક બોલ ની ચર્ચા પૂરી થાય પછી ભલે એક બોલ ની ચર્ચા ગમે એટલા ગુરુવાર ચાલે એનો કઈ વાંધો નહીં, પછી બીજા બોલ ની ચર્ચા લે પછી ત્રીજા બોલ ની ચર્ચા પાપ સહિત દર્શન નો પુણ્ય સ્થાનના પરિણામ સહિત દર્શન નો બે માં થઈ શકે છે, બે માં થાય છે। એટલે શું છે કે જીવ પાપના કસાયની મમતાના પરિણામ કરે કે કસાયની તીવ્રતા ના કરે, દર્શન મનનું હિત વળેલું જ છે બે જગ્યાએ, દર્શન મનનું ભૂત બે જગ્યાએ અને વળેલું છે, તો એ ભૂતડું કાઢવાની વાત પહેલા પહેલા હોવી જોઈએ, એના ઉપર એને લક્ષ્મીને કેન્દ્રિત કરવું જોઈએ એ વાત છે। ગુરુમાં ક્ષણે ક્ષણે એ અભ્યાસ કરો, ઠીક લાગ્યું નથી છે તો મુકાઈ જાય, અઠીક લાગ્યું તો એમાં અઠીક છે જ્ઞાન શું કરે છે જાણવા છે. લોક પોતે જ્ઞાન સ્વરૂપ છે તો જ્ઞાન જાણવા સિવાય કરે છે શું? જાણે છે કેટલી કઠી ભાવ તો દર્શનમાં ઉભો કરે છે. હૃદયની અંદર આ વસ્તુ આ રીતની જે પ્રેક્ટિસ ચાલે છે તો બહુ મોટો ફેર કરે છે. આને દ્વૈત જ્ઞાનનો પ્રયોગ કહે છે, બીજી ભાષામાં આને દ્વૈત જ્ઞાનનો પ્રયોગ કહે છે. સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય દ્વૈત જ્ઞાન કહો કે દર્શનના નાશનો ઉપાય દ્વૈત જ્ઞાન કહો, બંને એક જ છે. કેમકે દર્શનનું મુખ્યપણે શું કરે છે કે સ્વતત્વ અને પરતત્વનો એકત્વ કરે છે. જો દર્શનની ફળ સિદ્ધિ જોવામાં આવે તો દર્શનમાંથી નિષ્પત્તિ શું છે, ઉત્પત્તિ શું છે કે સ્વપરતત્વનું એકત્વ. તો સ્વપરતત્વનું એકત્વ કોણ તોડે? કે વેદના. જો સ્વપરતત્વનું એકત્વ વેદનાથી તૂટે તો દર્શન ન થાય. એટલે બીજી ચર્ચા છોડીને પણ વધુમાં વધુ ચર્ચા વેદના. ચર્ચાનો વિષય છે, ચર્ચા ચાલે છે તો એને કાંઈ પ્રશ્ન છે, તેને કાંઈ પાછી હોય વિચાર. પણ વધુ બધી ચર્ચા ભેગી ના બધા પડશે. અને વેદના કેવી રીતે પોતે કરી શકે અથવા વિજ્ઞાનના તબક્કામાં પ્રવેશ કરી શકે તો પ્રયત્ન એની પાસે કરતા કરતા માટે નહીં પણ વિજ્ઞાનમાં પ્રવેશમાં પડે એ વિષય હાથમાં લે કરતા કરે એ વિષય હાથમાં લે.
જાણવું
થાય કે આ ઠીક છે, આ સારું છે. જ્ઞાન રસ ઉપર ધ્યાન નથી, એટલે પેલા રસ ઉપર ધ્યાન જાય છે. આત્મા પોતે જ્ઞાન રસ છે એમ વિચારવું, ખારો ખાતો તીખો ગળો પણ રસ છે ને, પણ આત્મા જ્ઞાન રસ છે. જ્ઞાન રસ માં અમૃત છે, અમૃત જુએ તો આ ધ્યાન છે તરત ખબર પડે, નહીતર આ ઘેર ને ઘેર રૂપે ખબર ના
પડે.
પણ જીભ ઉપર તો કેટલી સેકન્ડ છે, અભ્યાસ તો કરજો, મિનિટ નહીં કેટલી સેકન્ડ રહે છે એટલા પૂરતું ઠીક લાગે, એમાં તો આખે આખો મરી જાય મિથ્યાત્વમાં. આખો પ્રાણઘાત છે એની અંદર આખો. એક સેકન્ડ, બે સેકન્ડ કે પાંચ સેકન્ડ ગળ્યું ખારું ખાટું તીખું કઈ જે એનો સ્વાદ નો ખ્યાલ આવે છે, અનુભવી નથી શકતો, એનો ખ્યાલ આવે છે ત્યાં તો આખો પ્રાણ નો ઘાત થાય છે. સર્પ કરડે ઝેર ચડે એવું મિથ્યાત્મ ઝેર એવું ચડતું હોય છે, પોતાને ખબર ન પડે તો શું થાય, જ્ઞાનનું એમ કે છે આ ઝેર ચડે કેટલું ઝેર ચડે વિચાર કરતો, એક સાપ પડ્યો એની એનું કઈ ઈલાજ થાય પેલા તો બીજો પડે, એનો કઈ ઈલાજ થાય ચીજો પડે, મને કાળથી હાલે હિસાબ કિતાબ તો મૂકશે કે નહીં. બહેન કરતા જેવી છે ન સમજાય ત્યાં સુધી નિરસતા આવે નહીં.
સદગુરુ દેવ નો જય હો.